એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ મહત્વની જાપાની નવલકથા પર વાત કરવાના છીએ.
હા, નાત્સુમે સોસેકીની કોકોરો. સોસેકીનું નામ તો જાપાની સાહિત્યમાં બહુ મોટું છે.
બિલકુલ, તેમને આધુનિક જાપાની સાહિત્યના પિતામહ જ ગણવામાં આવે છે ને. એમનું મૂળ નામ તો નાત્સુમે કિન્નોસુકે હતું.
હા, અને તેમનું લેખન ખાસ કરીને મેઇજી યુગ સાથે જોડાયેલું છે, એટલે કે 1868 થી 1912 વચ્ચેનો સમય.
એ સમયગાળો જાપાન માટે ભારે ઉથલપાથલ નહોતો ને, પરંપરામાંથી આધુનિકતા તરફની દોડ.
ચોક્કસ, અને એ માત્ર રાજકીય કે આર્થિક બદલાવ નહોતો, એ તો જાપાની સમાજ અને વ્યક્તિના માનસ પર પણ ઊંડી અસર કરી રહ્યો હતો.
એટલે કે પરંપરાગત મૂલ્યો અને પશ્ચિમના નવા વિચારો વચ્ચેનો ટકરાવ.
બરાબર, સદીઓ જૂની કન્ફ્યુશિયન નીતિ, સમુદાય પ્રત્યેની વફાદારી, એ બધું જ પશ્ચિમી વ્યક્તિવાદ અને સ્વતંત્રતાના ખ્યાલો સામે આવીને ઊભું હતું.
અને સોસેકી પોતે તો લંડન પણ રહેલા અંગ્રેજી સાહિત્યના જાણકાર હતા, એટલે આ સંઘર્ષ તેમણે જાતે અનુભવ્યો હશે.
હા, અને કોકોરોમાં આ તણાવ, આ સંઘર્ષ ખૂબ જ સ્પષ્ટ રીતે દેખાય છે.
અને આ શીર્ષક કોકોરો, એનો અર્થ જ કેટલો વ્યાપક છે. ગુજરાતીમાં શું કહીશું? હૃદય, મન, આત્મા.
હા, એ બધું જ માનવીય ભાવનાઓનો સાર એમ કહી શકાય. એનો કોઈ એક ચોક્કસ અંગ્રેજી કે ગુજરાતી શબ્દ નથી, બહુ ઊંડો અર્થ છે.
તો આજે આપણે આ કોકોરોના ઊંડાણમાં જ ઉતરવાના છીએ. એના મુખ્ય વિષયો અપરાધભાવ, વિશ્વાસઘાત, એકલતા, પેલો આધુનિક અહંકાર, આ બધાની ચર્ચા કરીશું
અને સમજવાનો પ્રયત્ન કરીશું કે આટલા વર્ષો પછી પણ આ વાર્તા કેમ આટલી અસરકારક છે.
તો શરૂઆત ક્યાંથી થાય છે વાર્તાની?
શરૂઆત બહુ સાદી છે. એક યુવાન યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અનામી, ઉનાળાની રજાઓમાં કામાકુરાના દરિયા કિનારે જાય છે. અને ત્યાં તેની મુલાકાત એક આધેડ વયના સજ્જન સાથે થાય છે. દેખાવે ગંભીર, થોડા રહસ્યમય વિદ્યાર્થી તેમને આદરથી સેન્સેઈ કહે છે.
સેન્સેઈ એટલે શિક્ષક કે ગુરુ, ખરું ને?
હા, બરાબર. અને વિદ્યાર્થી તરત જ સેન્સેઈના વ્યક્તિત્વથી, તેમની બુદ્ધિમત્તાથી પ્રભાવિત થઈ જાય છે.
પણ સાથે સાથે કંઈક ખૂટતું હોય એવું પણ લાગે છે ને, કોઈક ઉદાસી, કોઈક અંતર.
ચોક્કસ. સેન્સેઈ ટોક્યોમાં રહે છે પત્ની શિઝુ સાથે, પણ જાણે દુનિયાથી અલિપ્ત હોય, પોતાનામાં જ ખોવાયેલા હોય એવું લાગે. અને આ જ વાત વિદ્યાર્થીની જિજ્ઞાસા વધારે છે.
સેન્સેઈના જીવનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની ઉત્સુકતા.
હા, કારણ કે સેન્સેઈનું જીવન જ એક કોયડો છે. કોઈ નોકરી નહીં, દર મહિને નિયમિત કબ્રસ્તાનમાં કોઈ મિત્રની કબર પર જવાનું.
ઓ, કોની કબર એ ખબર નથી પડતી
શરૂઆતમાં, નહીં. અને સેન્સેઈના વિચારો પણ, ખાસ કરીને પૈસા, નૈતિકતા, માનવ સ્વભાવ વિશે બહુ નિરાશાવાદી છે.
એટલે વિદ્યાર્થીને થાય છે કે આ માણસના જીવનમાં કંઈક તો બન્યું છે, કોઈ મોટું રહસ્ય છે.
બરાબર, એ જ આખી નવલકથાનો મુખ્ય પ્રશ્ન બની જાય છે. સેન્સેઈ આટલા એકલવાયા, આટલા અપરાધભાવમાં કેમ જીવે છે? એવો કયો ભૂતકાળ છે જે તેમને પીડી રહ્યો છે?
અને આ રહસ્ય ધીમે ધીમે ખુલે છે, તમે કહ્યું એમ.
હા, સોસેકીએ વાર્તાને ત્રણ ભાગમાં વહેંચી છે. પહેલો ભાગ સેન્સેઈ અને હું, બીજો મારા માતા પિતા અને હું, અને ત્રીજો, છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ, સેન્સેઈ અને તેમનું વસિયતનામું.
વસિયતનામું એટલે કે?
હા, એ ત્રીજા ભાગમાં જ આખો ભેદ ખુલે છે, એક લાંબા પત્ર સ્વરૂપે.
રસપ્રદ રચના છે. તો મુખ્ય પાત્રો કયા કયા થયા? પેલો વિદ્યાર્થી.
હા, કથાકાર વિદ્યાર્થી, જે શરૂઆતમાં ભોળો છે, જાણવા આતુર છે, આપણા જેવો, વાચક જેવો.
પછી સેન્સેઈ પોતે, જ્ઞાની પણ દુઃખી, રહસ્યમય.
એમની પત્ની શિઝુ, જે પ્રેમાળ છે, વફાદાર છે, પણ પતિના મનના ઊંડાણથી સાવ અજાણ.
અને પેલો પડછાયો કે નામનું પાત્ર, જેનો ઉલ્લેખ પાછળથી આવે છે.
હા, સેન્સેઈનો મિત્ર અને પ્રતિસ્પર્ધી, એની વાત પછી આવશે.
તો પહેલા ભાગમાં શું થાય છે, સેન્સેઈ અને હું?
એમાં ટોક્યોમાં વિદ્યાર્થી અને સેન્સેઈ વચ્ચેનો સંબંધ ગાઢ બને છે. વિદ્યાર્થી નિયમિત એમના ઘરે જાય છે, વાતો કરે છે.
પણ સેન્સેઈ પેલું અંતર જાળવી રાખે છે.
બરાબર, વિદ્યાર્થી જ્યારે એમના ભૂતકાળ વિશે, પેલી કબર વિશે પૂછે છે, ત્યારે સેન્સેઈ કાં તો વાત ટાળી દે છે, કાં તો ગૂઢ જવાબો આપે છે.
મને એમની પેલી ચેતવણીઓ યાદ આવે છે, પ્રેમ વિશે, વિશ્વાસ વિશે.
હા, એ બહુ મહત્વની છે. જેમ કે કોઈ પર વિશ્વાસ કરવો એ પવિત્ર કાર્ય છે, પણ એમાં છેતરાવાની શક્યતા પણ રહેલી છે. આ શબ્દો પાછળ કેટલો દર્દ છુપાયેલો છે એ પાછળથી સમજાય છે.
અને એકલતા વિશે પણ કહે છે ને કે આ આધુનિક યુગની કિંમત છે.
બરાબર, એકલતા એ આ આધુનિક યુગમાં જન્મ લેવાની કિંમત છે, જે સ્વતંત્રતા, સ્વાયત્તતા અને આપણા પોતાના અહંકારથી ભરેલો છે. આ ખાલી એમની અંગત વાત નથી,
પણ એ સમયના મેજી યુગના બૌદ્ધિકોની મનોદશાનું પ્રતિબિંબ છે.
હા, પરંપરા તૂટી રહી હતી, વ્યક્તિ એકલો પડી રહ્યો હતો. સેન્સેઈ જાણે એ આખા સંક્રાંતિકાળની પીડાનું પ્રતીક છે.
અને વિદ્યાર્થી આ બધું સમજવાની કોશિશ કરે છે.
હા, એ કોયડો ઉકેલવા મથે છે, પણ પહેલો ભાગ પૂરો થાય ત્યાં સુધી એને કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. રહસ્ય વધુ ઘેરું બને છે.
પછી બીજો ભાગ શરૂ થાય છે, મારા માતા પિતા અને હું. અહીં વાર્તા ક્યાં જાય છે?
અહીં ફોકસ બદલાય છે. વિદ્યાર્થી ભણીને ગ્રેજ્યુએટ થાય છે અને પોતાના ગામ પાછો ફરે છે, કારણ કે એના પિતા બીમાર છે.
એટલે ટોક્યોનું બૌદ્ધિક વાતાવરણ અને ગામડાનું પરંપરાગત જીવન, એ બે વચ્ચેનો તફાવત દેખાશે.
બરાબર, એ વિરોધાભાસ બહુ સરસ રીતે બતાવ્યો છે. વિદ્યાર્થી ઘરે છે, પિતાની સેવા કરે છે, પણ એનું મન ત્યાં નથી. એને આ બધું બંધન જેવું લાગે છે.
એ સેન્સે સાથેની વાતોને મિસ કરે છે.
હા, અને સેન્સેઈના પત્રની રાહ જુએ છે. સેન્સેઈએ વચન આપ્યું હતું કે તેઓ પોતાનો ભૂતકાળ જણાવશે.
એક તરફ પિતાની બીમારી વધી રહી છે, બીજી તરફ સેન્સેઈ વિશેની ચિંતા, દ્વિધા જેવી સ્થિતિ.
હા, કર્તવ્ય અને જિજ્ઞાસા વચ્ચેનો સંઘર્ષ, પિતા પ્રત્યેની ફરજ અને સેન્સેઈના રહસ્યને જાણવાની તીવ્ર ઈચ્છા.
આ પેઢીઓ વચ્ચેના સંઘર્ષને પણ બતાવે છે ને, પિતાની પરંપરાગત દુનિયા અને વિદ્યાર્થીનું આધુનિક માનસ.
ચોક્કસ, અને પછી એ ક્લાઇમેક્સ આવે છે.
શું બને છે?
આવે છે
તાર, એ જમાનામાં ટેલિગ્રામ.
હા, અને તારમાં લખ્યું હોય છે, હું ગંભીર બીમાર છું, મળવા ઈચ્છું છું સેન્સે.
ઓ, એટલે પત્ર અને તાર એક સાથે.
હા, અને વિદ્યાર્થીને તરત જ સમજાઈ જાય છે, પેલો જાડો પત્ર એ સામાન્ય પત્ર નથી,
એ વસિયતનામું છે.
બરાબર, અને તારનો મતલબ કે સેન્સે કદાચ અંતિમ શ્વાસ લઈ રહ્યા છે, અથવા કદાચ.
કેટલી નાટકીય અને તણાવભરી ક્ષણ. હવે એ શું કરશે? પિતા પણ બીમાર છે.
એ જ તો નૈતિક મૂંઝવણ છે. એક તરફ મરણ પથારીએ પડેલા પિતા, બીજી તરફ પોતાનો માનસિક વારસો સોંપનાર ગુરુ, જે કદાચ મૃત્યુ પામી રહ્યા છે.
અને તે પસંદગી કરે છે,
તે ટોક્યો જવાની પસંદગી કરે છે. પિતાની પથારી છોડીને ટ્રેનમાં બેસે છે.
અને ટ્રેનમાં જ પેલો પત્ર વાંચવાનું શરૂ કરે છે.
હા, તેનો આ નિર્ણય બતાવે છે કે તેના માટે સત્ય જાણવું, સેન્સે સાથેનું જોડાણ સાચવવું એ પરંપરાગત ફરજ કરતા વધુ મહત્વનું બની ગયું છે.
અહીંથી શરૂ થાય છે ત્રીજો ભાગ, સેન્સેઈ અને તેમનો વસિયતનામું.
હા, અને આ આખો ભાગ સેન્સેઈના પોતાના શબ્દોમાં છે, વિદ્યાર્થીને લખેલો પત્ર. અહીં કોઈ આડકતરી વાત નથી, સીધો એકરાર છે.
શરૂઆત ક્યાંથી કરે છે સેન્સેઈ?
એમના યુવાનીના એક કડવા અનુભવથી. કેવી રીતે એમના પોતાના કાકાએ વારસામાં એમની સાથે છેતરપિંડી કરી હતી.
ઓ, એટલે પૈસા અને માણસના સ્વાર્થ પ્રત્યેનો અવિશ્વાસ ત્યાંથી શરૂ થયો.
હા, એમના મનમાં ગાંઠ વળી ગઈ કે પૈસા માટે માણસ કંઈ પણ કરી શકે. પછી તેઓ ટોક્યો ભણવા આવે છે, એક બોર્ડિંગ હાઉસમાં રહે છે,
જ્યાં પેલી વિધવા અને એમની દીકરી ઓજોસાન રહેતા હતા, જે પછીથી શિઝુ બને છે.
બરાબર, અને સેન્સે ઓજોસાનના પ્રેમમાં પડે છે.
પણ પછી વાર્તામાં પેલો કે આવે છે, સેન્સેનો મિત્ર.
હા, કે અત્યંત તેજસ્વી પણ ગરીબ અને બહુ જ કડક નૈતિક સિદ્ધાંતોવાળો ધર્મનિષ્ઠ સંયમી યુવાન.
અને સેન્સે એને મદદ કરવા એ જ ઘરમાં રહેવા લઈ આવે છે.
હા, મિત્ર તરીકે મદદ કરે છે, પણ એ જ મદદ પછીથી મોટી સમસ્યા બને છે,
કારણ કે પણ ઓજોસાનના પ્રેમમાં પડે છે.
બરાબર, પોતાના બધા સિદ્ધાંતો, બધો સંયમ ભૂલીને એ પણ ઓજોસાન તરફ આકર્ષાય છે. એના માટે આ બહુ મોટો આંતરિક સંઘર્ષ હતો.
એના આદર્શો તૂટી રહ્યા હતા.
હા, અને એક નબળી પડે તે પોતાના મિત્ર સેન્સે પાસે જાય છે
અને પ્રેમનો ઇકરાર કરે છે, માર્ગદર્શન માંગે છે.
હા, આ બહુ જ ઈમાનદાર અને નાજુક ક્ષણ હતી. મિત્ર પાસે મદદ માંગી રહ્યો હતો.
પણ સેન્સે આને કેવી રીતે લે છે?
અહીં જ સેન્સેનો પેલો અવિશ્વાસ, એમનો અહંકાર અને ઈર્ષ્યા હાવી થઈ જાય છે. એ કેને મિત્ર તરીકે નથી જોતા,
પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે.
બરાબર. અને મદદ કરવાને બદલે એ દગો કરવાનું વિચારે છે. એમને ડર લાગે છે કે ઓજોસાન કેને પસંદ કરી લેશે. તો
એટલે તે શું કરે છે?
તે કેને કોઈ જવાબ આપ્યા વિના પાછલા બાણેથી સીધા વિધવા પાછે જાય છે અને ઓજોસાન સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકી દે છે, સગાઈ નક્કી કરાવી લે છે.
શું? આ તો સીધો વિશ્વાસઘાત થયો.
હા, ઠંડા કલેજે કરેલો વિશ્વાસઘાત, મિત્રની પીઠમાં ખંજર મારવા જેવું.
અને પછી તે કેને જણાવે છે?
હા, અને કે કંઈ બોલતો નથી, ફક્ત એટલું જ પૂછે છે, શું તું તૈયાર હતો? અને પછી મૌન.
એ મૌન જ સૌથી મોટો આરોપ હશે.
બિલકુલ. સેન્સેઈને એ મૌનમાં પોતાના પાપનો અવાજ સંભળાય છે. કે ભલે નબળો પડ્યો, પણ સેન્સેઈ તો નૈતિક રીતે ભ્રષ્ટ થયા.
અને આનું પરિણામ કે શું કરે છે?
થોડા દિવસ પછી કે આત્મહત્યા કરી લે છે.
ઓ!
એ એક ચિઠ્ઠી મૂકી જાય છે જેમાં પોતાની નબળાઈનો ઉલ્લેખ કરે છે, પણ સેન્સેના દગા વિશે સીધું કંઈ નથી લખતો, પણ ઈશારો સ્પષ્ટ હોય છે.
આ છે એ મૂળ પાપ જેણે સેન્સેના જીવનને અંદરથી ખોખલું કરી નાખ્યું.
બરાબર. આ વિશ્વાસઘાત અને કેનું મૃત્યુ, એનો અપરાધભાવ સેન્સેને આખી જિંદગી છોડતો નથી.
એટલે જેમનું લગ્ન શિઝુ સાથે થયું પણ એ સુખી નહોતું.
હા, સેન્સે પત્રમાં લખે છે કે એમનું લગ્ન કેની કબર પર રચાયું હતું. એ શિઝુને પ્રેમ કરતા હતા, પણ સત્ય કહી શકતા નહોતા. એમને ડર હતો કે સત્ય જાણ્યા પછી શિઝુ એમનો તિરસ્કાર કરશે.
એટલે એમની વચ્ચે હંમેશા એક અદૃશ્ય દિવાલ રહી. શિઝુને ખબર હતી કે કંઈક છે, પણ શું છે ક્યારેય ના જાણી શકી.
અને આ અપરાધભાવ, આ એકલતા વર્ષો સુધી સહન કર્યા પછી સેન્સે આત્મહત્યાનો નિર્ણય લે છે.
અને એ નિર્ણયને તેઓ સમ્રાટ મેજીના મૃત્યુ અને જનરલ નોગીની આત્મહત્યા સાથે જોડે છે.
હા, સમ્રાટનું મૃત્યુ એમના માટે માત્ર એક ઘટના ન હતી, પણ એક યુગનો અંત હતો, મેજી યુગનો અંત.
અને જનરલ નોગીએ તો સમ્રાટ પાછળ જુનશી કરી હતી, અનુસરણાત્મક આત્મહત્યા. એ તો જૂની વફાદારીનું પ્રતીક હતું.
બરાબર. સેન્સે પોતાની આત્મહત્યાને કદાચ એ યુગ સાથે પોતાનો નાતો તોડવા અને પોતાના વ્યક્તિગત પાપની જવાબદારી લેવાના એક કૃત્ય તરીકે જુએ છે. પણ એમની આત્મહત્યા વફાદારી નથી, એ તો
આધુનિક માણસની નિષ્ફળતાનો એકરાર છે, જે પોતાના અહંકારના બોજ તળે કચડાઈ ગયો.
હા, કંઈ કહેવું જ. એ ભૂતકાળથી ભાગી રહ્યા છે કે સજા ભોગવી રહ્યા છે, એ કહેવું મુશ્કેલ છે.
પણ આ આખી દર્દના કહાણી તેઓ વિદ્યાર્થીને શા માટે સોંપે છે?
મને લાગે છે કે એક તો એકરાર કરીને થોડી શાંતિ મેળવવા, અને બીજું પોતાના અનુભવને એક બોધપાઠ બનાવવા.
એ પત્રમાં લખે છે ને કે મારો ભૂતકાળ જો તારા માટે સંદર્ભ તરીકે કામ આવે.
હા, એ આશા રાખે છે કે તેની ભૂલની આ કથા વિદ્યાર્થીને સાવચેત કરશે, માનવ મનની જટિલતા, નૈતિક લપસણો વિશે ચેતવશે.
એટલે ફરી પાછો પેલો જ્ઞાનનો બોજ. વિદ્યાર્થી સત્ય જાણે છે, પણ એ સત્ય સુખદ નથી.
બિલકુલ. એને સેન્સેના જીવનની ટ્રેજેડીનો વારસો મળે છે.
તો પાત્રોના વિકાસની વાત કરીએ તો વિદ્યાર્થી નિષ્કપટતામાંથી કડવી વાસ્તવિકતા તરફ જાય છે.
હા, એ પરિપક્વ બને છે, પણ માનવ મનના અંધકારને જોઈને.
સેન્સે શરૂઆતમાં આદરણીય, પણ પછી તેમની નબળાઈઓ, તેમનો અહંકાર અને અપરાધભાવ સામે આવે છે. એક ટ્રેજિક પાત્ર.
શિઝુ અંત સુધી નિર્દોષ, પણ અજાણ. તેની અજ્ઞાનતા જ તેની ટ્રેજેડી છે.
અને કે, જે ભલે હાજર નથી, પણ જેનો પડછાયો આખી વાર્તા પર છે. નૈતિક આદર્શ અને માનવીય નબળાઈ વચ્ચેનો સંઘર્ષ.
તો મુખ્ય વિષયો ફરી એકવાર જોઈએ તો
અપરાધભાવ અને વિશ્વાસઘાત,
આધુનિક સમયની એકલતા અને અલિપ્તતા,
મેજી યુગનું સંક્રમણ, પરંપરા વિરુદ્ધ આધુનિકતા, સમુદાય વિરુદ્ધ વ્યક્તિ,
અને પેલો મૂળ સંઘર્ષ, અહંકાર વિરુદ્ધ નૈતિકતા. કેવી રીતે લાગણીઓ આપણને ભ્રષ્ટ કરી શકે, અને જ્ઞાનનો બોજ, સત્ય જાણવાની કિંમત શું છે. સેન્સેનું પેલું વાક્ય, એકલતા એ કિંમત છે, એ બધું જ કહી દે છે.
સોસેકીની લખવાની શૈલી પણ અદ્ભુત છે. પહેલા વિદ્યાર્થીનો દૃષ્ટિકોણ, પછી સેન્સેનો સીધો એકરાર.
હા, એ દ્રષ્ટિકોણનો ફેરફાર વાર્તાને બહુ અસરકારક બનાવે છે. અને પ્રતીકો પણ, કેની કબર, સમ્રાટનું મૃત્યુ, બધું બહુ સૂચક છે.
આખી નવલકથા એક ઉદાસ, ગંભીર વાતાવરણ રચે છે.
હા, અને એટલે જ એ વાંચ્યા પછી મન પર ઊંડી છાપ છોડી જાય છે, અસ્વસ્થ કરે છે.
સેન્સે માટે દુઃખ થાય, શિઝુ માટે અફસાસ થાય, કે માટે સહાનુભૂતિ જાગે.
અને આપણને પોતાના વિશે, આપણા સંબંધો વિશે, આપણા રહસ્યો વિશે વિચારવા મજબૂર કરે છે.
શું આપણે કોઈને પૂરેપૂરા ઓળખી શકીએ છીએ? આપણા પોતાના મનમાં શું ચાલે છે?
આ સવાલો સાથે નવલકથા આપણને છોડી દે છે.
તો અંતે એમ કહી શકાય કે ભલે આ મેજી યુગના જાપાનની વાર્તા છે, પણ આજે એટલી જ પ્રસ્તુત છે.
હા, કારણ કે તે માનવ સ્વભાવના શાશ્વત સંઘર્ષોની વાત કરે છે. પ્રેમ, ઈર્ષ્યા, અપરાધ, એકલતા, અર્થની શોધ, આ બધું તો આજે પણ છે જ.
આ નવલકથા યાદ અપાવે છે કે આપણા નિર્ણયોની અસર દૂરગામી હોય છે અને ભૂતકાળ આપણો પીછો છોડતો નથી.
બરાબર કહ્યું.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.